તારીખ 22/3/1997, ડાયરીના બોલ નંબર 474 અને 475 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 33.
જ્ઞાન ચેતનામય પરિણમન હોવાને લીધે પરદ્રવ્યને પોતા રૂપે અનુભવવાની અયોગ્યતા હોવાથી અસાતા આદિ ઉદયમાં જ્ઞાની તેને વેદતા નથી, પરંતુ શુદ્ધાત્મ સ્વભાવમાં નિશ્ચળ એ વાતે નાતા ભાવે ઉદયને માત્ર જાણે છે. આવું જ્ઞાનીનું અંતરંગ પરિણમન છે જે અલૌકિક છે, ભક્તિ કરવા યોગ્ય છે અને વંદનીય છે. જ્ઞાનીના પરિણમનનો વિષય લીધો છે. પોતાના જ્ઞાન ને ચેતે છે એટલે અનુભવે છે, જ્ઞાન જ્ઞાન ને અનુભવે છે, જ્ઞાન જ્ઞાન ને વેદે છે અને તે મય પરિણમન છે. એ પરિસ્થિતિ એ પરિણમન ને કારણે પરદ્રવ્યને પોતા રૂપે અનુભવવાની અયોગ્યતા થઈ ગઈ. પરદ્રવ્ય છે એને પોતા રૂપે અનુભવવાની અયોગ્યતા થઈ ગઈ. તો પરદ્રવ્યમાં શું છે? અસાતા વધારે નજીક છે, શરીરની વેદના પીડા. એ અસાતા આદિ ઉદયમાં જ્ઞાની તેને વેદતા નથી, અસાતાને જ્ઞાની વેદતા નથી, પરંતુ શુદ્ધાત્મ સ્વભાવમાં નિશ્ચળ એ વાતે નાતા ભાવે ઉદયને માત્ર જાણે છે. આવું જ્ઞાનીનું અંતરંગ પરિણમન છે જે અસ્થિરતાને લઈને થોડું આવે છે, અહીં ગણતરીમાં નથી લીધો.
હા,
એવું જે જ્ઞાનીનું અંતરંગ પરિણમન છે તે અલૌકિક છે, અસાધારણ છે, તેથી ભક્તિ કરવા યોગ્ય છે અને વંદન કરવા યોગ્ય છે. ભિન્ન જે જ્ઞાન ધારા થઈ, ઉદયથી ભિન્ન જે જ્ઞાન ધારા ચાલી, એ અસાધારણ વાત છે. એમાં સંસારનો અભાવ છે અને સંસારને કાપે છે, સંસારને કાપવાનો પ્રકાર ચાલે છે ત્યાં. તેમને ચારિત્ર મૂળના સદભાવ અનુસાર ઉદય ભાવ અને ઉદય પ્રવૃત્તિ થાય. ચારિત્ર મૂળનો જેટલો સદભાવ છે તેટલા તે તદનુસાર ઉદય ભાવ પણ થાય અને ઉદય પ્રવૃત્તિ પણ થાય. તેના પણ એક ન્યાય જ્ઞાતા છે અને એ પણ પરના ખાતામાં જાય છે, એ પણ સ્વમાં આવતું નથી. તેના પણ એક ન્યાય જ્ઞાતા છે. તો એક ન્યાય તેના નાશનો ઉદ્યમ તેમને વર્તે છે. એક ન્યાય જ્ઞાતા છે ત્યાં નાશનો ઉદ્યમ નથી. જ્ઞાતા એટલે જ્ઞાતા, ભિન્ન જ્ઞેય થઈ ગયું. તો એક ન્યાય એના નાશનો પુરુષાર્થ પણ વર્તે છે. એમ એક સાથે બે પ્રકાર પરિણમનમાં ચાલે છે. તેઓ શુદ્ધને વડે પોતાના શુદ્ધ સ્વરૂપનો સાક્ષાત અનુભવ કરે છે, તેથી મુક્ત છે. નિર્દરાધિકારનો વિષય છે. શુદ્ધને વડે પોતાના શુદ્ધ સ્વરૂપનો સાક્ષાત અનુભવ કરે છે એટલે પોતાના મુક્ત સ્વરૂપનો, પરમાત્મા સ્વરૂપનો અનુભવ કરે છે. મુક્ત સ્વરૂપ છે તેથી મુક્ત જ છે, તેથી પોતાને મુક્તપણે અનુભવ કરે છે માટે મુક્ત જ છે. એમ કૃપાળુદેવે 680માં કહ્યું કે અમે પરમાત્મા થયા છીએ. શું કીધું? અમે પરમાત્મા થયા છીએ. કેવી રીતે? કે પોતાના પરમાત્મા સ્વરૂપનો સ્વસ્વરૂપે અનુભવ કરે છે. હું પરમાત્મા છું છે પણ સ્વસ્વરૂપે પરમાત્મા, અને એવો એમનો અનુભવ વર્તે છે માટે પરમાત્મા થઈ ગયા. અને એ વાત અમૃતચંદ્ર આચાર્ય 143 ગાથાની ટીકામાં લખે છે કે જે પક્ષાંતિક્રાંત થયો તે સમયસર થયો, તે પરાત્મા છે તે પરમાત્મા છે એમ કરીને 3-4 વિશેષણ લીધા છે. ચોથા ગુણ સ્થાન વાળાને અનુભવ થયો ત્યાં પરમાત્મા શબ્દ વાપર્યો છે. તેથી મુક્ત જ છે અને તેથી પરમ ભક્તિથી બહુમાન કરવા યોગ્ય છે. મોક્ષ હોય તો એ બહુમાન કરવા યોગ્ય છે અને પરમ ભક્તિ કરવા યોગ્ય છે. ટૂંકામાં જ્ઞાનીનું સ્વરૂપ એની અંતરંગ પરિણતિથી સમજાય ઓળખાય તો પરમેશ્વર બુદ્ધિ આવ્યા વિના, કેમકે પોતે પરમાત્મા થયા છે અને એમની પરિણતિ દ્વારા પરમાત્માના દર્શન થયા માટે પરમેશ્વર બુદ્ધિ આવે, અતિશયોક્તિથી આવી એમ છે નહીં, વાસ્તવિકતા છે. એક દ્રષ્ટિકોણ વિચારીએ તો એ પ્રકારનું પણ પરિણમન છે એમનામાં, કે પોતાના જ ઉદય ભાવનાને ચારિત્ર મુહને માત્ર જ્ઞેય તરીકે જોઈ અને જ્ઞાતા ભાવે રહે છે એવો પણ એમનો પુરુષાર્થ કરે છે. તે જ પુરુષાર્થનું એક બીજું પાસું એવું છે કે તેને લઈને શું તેનો નાશ થાય છે ચારિત્ર મુહનો, માટે નાશનો પણ ઉદ્યમ કરે છે. એક પર્યાય ને બે ન્યાય લાગુ પડે છે, બે દ્રષ્ટિકોણ છે. એક પર્યાય ને કેટલાય દ્રષ્ટિકોણ થી જોઈ શકાય છે, અહીં તો બે જ લીધા છે. ઘણા ગુણો ખુલ્યા છે માટે એટલા ગુણો થી એને જોઈ શકાય છે. માનો કે એક ગોળીમાં 1000 ઔષધિ હોય તો બધી ખાઈ ગયા ને, સ્વાદ તો બધાનો આવ્યો, ખબર નથી કે એમાં કેટલી કેટલી 1000 ઈ ખબર નથી, એ તો બધી ને ખબર છે કે 1000 નાખી છે શું, સ્વાદ તો ખાનારનો તો બધાનો આવ્યો ને, એમ ખબર હોય કે ન હોય પરિણમન બધાયનું છે માટે અનુભવન બધાયનું છે. પરિણમન અનંત ગુણોનું સર્વગુણાંશ તે સમ્યક તો પરિણમન અનંત ગુણોનું છે માટે અનુભવન પણ અનંત ગુણોનું છે. બસ સીધી વાત છે. ટેસ્ટ આવે છે હે, ટેસ્ટ નામ નથી ખબર પણ ટેસ્ટ આવે છે. હા આવે છે. ઉપદેશ બોધની વચન શૈલી ઉપદેશાત્મક અને આજ્ઞાર્થ વાચક હોય છે. અંગ્રેજીમાં એને ઇમ્પરેટિવ સ્પીચ કહે છે, ફિગર ઓફ સ્પીચમાં ઇમ્પરેટિવ કહે છે, વ્યાકરણની દ્રષ્ટિ. ઇંગ્લિશ ગ્રામર ભણ્યા હોય એમાં ફિગર ઓફ સ્પીચ આવે છે, એમાં એને ઇમ્પરેટિવ સ્પીચ કહે છે. આમ કરો, આમ નહીં કરો, ઉપદેશ કેવી રીતે આપણે? આમ કરવો, આમ નહીં કરવું. મસ્તી ને નાસ્તિ બે પ્રકાર ઉપદેશ આવે ને, એમાં આદેશ પણ છે અને ઉપદેશ પણ છે. હવે અહીંયા કરો શબ્દ આવ્યો તો કર્તૃત્વ આવ્યું કે નહીં એની ચર્ચા કરવી છે. જેથી એવા પ્રકારની વચન શૈલીને કારણે ઉપદેશની પ્રેરણા જાગૃત થઈ અને સરળતાથી ઉપદેશ ગ્રહણ કરવાનો બને. એટલે એમાં પણ હેતુ છે, એમાં પણ પારમાર્થિક હેતુ છે. એવી રીતે ઉપદેશ દેવામાં પારમાર્થિક હેતુ છે. હે જીવ તું આમ કર, એને કર્તૃત્વ નથી ચડાવવો, પણ એને ઉપદેશ ગ્રહણ થાય એ પ્રકારની શૈલીથી એને ઉપદેશ ગ્રહણ થાય એવી પ્રેરણા મળે છે, શું જાગૃત થાય છે જે. પરંતુ મોક્ષ માર્ગમાં કોઈ પણ પરિણામ કરતા ભાવે થાય તે યોગ્ય માનવામાં આવતું નથી. ગુરુ ભલે આમ કરો ને તેમ નહીં કરો ને આમ કરો આમ આમ કરો ફલાણું કરો ઢીકણું કરો એમ કે, તો પણ એ તો મોક્ષ માર્ગી છે. તો મોક્ષ માર્ગ માં તો કોઈ પણ પરિણામ કરતા ભાવે થાય તે અયોગ્ય માનવામાં આવે છે, યોગ્ય નથી. પરંતુ સહજ ભાવે થાય તે યોગ્ય છે. મોક્ષને ભલે કીધું તું આમ કર, પણ સહજ ભાવે થવું જોઈએ એમ એની અંદર આશય છે. આશય કર્તૃત્વ હોય કરાવવાનો નથી, પણ ભાષા એવી છે અને એ ભાષા એવી રાખવામાં પણ હેતુ છે, પારમાર્થિક હેતુ છે. પણ એક જગ્યાએથી બે વાત નીકળે, પરમાર્થ પણ નીકળે અને ઝેર પણ નીકળે. જો કરતા ભાવે જાય તો ઝેરમાં જાય, અને પ્રેરણા મળે તો અમૃત અમૃત થઈ જાય. એક જ જગ્યાએથી અમૃત ને ઝેર બે નીકળે. નાની મોટનો દ્રષ્ટાંત છે ને સમુદ્ર મંથનનો, નથી ખબર? અન્ય મત ની અંદર એક સમુદ્ર મંથન નો મોટો દ્રષ્ટાંત આવે છે કે જે મોટો સ્વયંભૂ સમુદ્ર છે, મોટો મહાસાગર છે, એને વલોવ્યો, જેમ છાશ ને વલોવે તો માખણ નીકળે એમ એને સમુદ્ર ને વલોવ્યો તો વલણું શાનું બનાવ્યું? કે મેરુ પર્વત નું. કારણ કે સમુદ્ર ના પ્રમાણમાં વલણું હોય ને, આપણે તપેલીમાં છાશ જઈએ તો જાણી હોય, મોટી ગોળી હોય તો મોટી લાકડાની જેણી હોય 6 ફૂટ ને આ 1 મેટ ની હોય જેણે, એમ સમુદ્ર ને મંથન કરવા માટે વલણું બનાવ્યું મેરુ પર્વત નો. પછી રસી કોને બનાવી? રસી વગર કેવી રીતે જોડાય? તો કે શેષ નાગ ની રસી બનાવી. શેષ નાગ એટલે બહુ મોટો નાગ એ લોકો માં ગણાય છે, જે આખી પૃથ્વી ને ધારણ કરે છે એના માથે, એટલું વજન ઝીલી શકે. પછી કે ખેંચે કોણ તો એને? બે છેડા હોય, એક બાજુ મોઢું ને એક બાજુ પૂંછડી, એને ખેંચે કોણ? તો એક બાજુ બધા દેવો ખેંચનારા હતા ને બીજી બાજુ બધા દાનવો ખેંચનારા હતા. એટલે એમ કે સંસારની અંદર બે જાતના જીવો હોય છે, સારા માણસો પણ હોય છે જેને દેવ કહીએ, અને ખરાબ માણસો પણ હોય છે જેને દાનવ કહીએ. અને એનાથી સંસાર આવે છે, સારા અને ખરાબ માણસો થી સંસાર ચાલે છે. લેવો તો 14 રત્નો નીકળ્યા, એમાં અમૃત પણ નીકળ્યું હતું ને ઝેર પણ નીકળ્યું હતું. ઝેર છે એ શંકર ઝેર ને કોણ દે? એટલે શંકરને આપ્યો. શંકર ગટગટ આવી ગયા. શંકર તો તપસ્વી હતા એટલે એમણે ગળામાં એને રોકી લીધું, ઊંધો પેટમાં ન જવા દીધું. પેટમાં જવા દે તો ઉપા દીધા, ત્યાં તો કાતેલ ઝેર હતું એટલે એમણે ગળામાં અટકી ગયો. ગળામાં અટકાવી નાખ્યું તો ગળું થઈ ગયું લીલા રંગનું. ત્યારથી એમને નીલકંઠ કહેવાના, નીલકંઠ મહાદેવ. ત્યાંથી નીલકંઠ મહાદેવ કહેવાના. એમાં કથા આવે છે ત્યાં. આપણે તો પરમાર્થ કાઢવાનો છે. કોઈ પણ સિદ્ધાંત હોય, કોઈ પણ સ્તરનો કોઈ પણ સિદ્ધાંત હોય, શું ત્યાંથી બે વાત હંમેશા નીકળે. સવળું લ્યો તો આત્મકલ્યાણ થાય, પરમાર્થ થાય. અવળું લ્યો તો ઝેર નીકળે એટલે સંસાર વધી જાય. શાસ્ત્ર શાસ્ત્ર પણ છે અને શસ્ત્ર પણ છે, વાપરતા ન આવડે તો. શરીરથી રક્ષણ પણ થાય અને વાપરતા ન આવડે તો વાગી પણ જાય પોતાને ને પોતાને. શરીરના દાવ શીખે ને એને વાગી જાય, જો ન આવડે તો દાવ શીખતા પોતાને ને પોતાને વાગી જાય. એવું છે. મોક્ષ માર્ગમાં કોઈ પણ પરિણામ કરતા ભાવે થાય તો તે અયોગ્ય અથવા અજ્ઞાન પણ છે, પરંતુ સહજ ભાવે થાય તે જ યોગ્ય છે. અને તે વિષયક સ્પષ્ટતા, એ વિષયની સ્પષ્ટતા પણ યથાર્થ ઉપદેશ કરનાર અવશ્ય કરે છે કે જુઓ અમે અમે કહીએ છીએ કે તું આમ કર, પણ સહજ ભાવે થવું જોઈએ. કરતા ભાવનો અમારો આશય નથી પાછો, એમ કહેનાર પાછો સ્પષ્ટતા કરે છે. મોક્ષ માર્ગના પરિણામોની આવી સહજતા કઈ રીતે ઉત્પન્ન થાય તે વિધિથી અજાણ જીવો અનાદિ પર્યાયનું કર્તૃત્વ છોડી શકતા નથી. શું છે કે મોક્ષ માર્ગમાં પરિણામોની સહજતા હોય છે અને એ સહજતા ઉત્પન્ન થવાની વિધિ જે છે એ વિધિથી જે અજાણ છે એને પર્યાયનું કર્તૃત્વ ઉલટાનું દ્રઢ થાય છે. ઉપદેશ સાંભળીને પર્યાયનું કર્તૃત્વ દ્રઢ થાય છે, કેમ કે ઉપદેશ બધો પર્યાયને અનુલક્ષીને થાય છે. કેમ કે ત્રિકાળીમાં તો ફેરફાર થવાનો નથી, ફેરફાર તો પર્યાયમાં થવાનો છે, એટલે ઉપદેશ પણ પર્યાયને અનુલક્ષીને આવવાનો છે. પર્યાયને અનુલક્ષીને ઉપદેશ હોય છતાં પર્યાય બુદ્ધિ દ્રઢ ન થાય. આ કળા છે. એમ કે તમે સંયમ પાળો ભાઈ, પણ પર્યાય બુદ્ધિ દ્રઢ કરો તો કે મારે પુરુષ તરીકે આમ રહેવાનું, મારે સ્ત્રી તરીકે આમ રહેવાનું. થઈ ગયું પર્યાય બુદ્ધિ દ્રઢ થવા માટે નથી. એટલે એક જ જગ્યાએથી બે વાત નીકળે છે, તમારે આત્મકલ્યાણમાં ઘટાડવી ઘટાડવી તો તો બરાબર છે, નહીંતર ગડબડ થઈ જાય. ડિપ્રેશનમાં આવે તો ભૂલ થાય, ચિંતા ઘણી થવી જોઈએ પણ ડિપ્રેશનમાં ન આવવું જોઈએ. મેન્ટલ ડિપ્રેશનનો વિષય નથી પાછો, એ વેદના ઘણી આવવી જોઈએ. શું કોઈ જીવોને આપણે જે પહેલાં વાત ચાલી ને કે ભાઈ એનો પ્રોસેસ આ છે કે એને પરિભ્રમણ વધે દેખાવું જોઈએ, એવું બબે ત્રણ મહિના સુધી દેખાણું હોય પછી વેદના શરૂ થઈ હોય. બબે ત્રણ મહિના સુધી એવો જ અભ્યાસ ચાલતો હોય જ્યાં ને ત્યાં અરે આવી રીતે મારું પરિણામ ચાલે છે, આ તો પરિભ્રમણ. એવું બબે ત્રણ મહિના પ્રયાસ થયેલા પછી વેદના મહિનો મહિનો બબે મહિના ચાલી હોય છતાં ડિપ્રેશનમાં ન આવે. ના મેન્ટલ ડિપ્રેશન છે એ માનસિક નબળાઈ છે, અને આ માર્ગ છે એ માનસિક સબળાઈ નો છે, નબળાઈ નો નથી. દરેક સ્ટેજે તમારું મન બળવાન થાય, મનોબળ વધે, તમારું ઘટે નહીં, એવી લાઈન છે. મન નબળું પડવાનો માર્ગ જ નથી બિલકુલ. આત્માને બળવાન કરવાનું, આત્માની શક્તિઓ બળ ઊભું કરવાનું છે, પુરુષાર્થ ઊભો કરવાનો છે. નબળી પડવાની વાત ક્યાં આવે? જે સહજતાની વિધિથી અજાણ છે તે પર્યાયનું કર્તૃત્વ છોડી શકતા નથી, એટલે એને પર્યાયનું કર્તૃત્વ ચાલુ ને ચાલુ રહે છે. તેઓ વર્તમાન અવસ્થામાં હું પણ રાખી સ્વરૂપ દર્શન અને સ્વરૂપ ધ્યાન આદિ કરવા પ્રયત્ન કરે છે. હું મારા સ્વરૂપનું ધ્યાન કરું, ક્યાં હું પણ કર્યું પર્યાયમાં, એટલે સુગાની જે શૈલી ફેરવી રાખે કે પર્યાય મેરા ધ્યાન કરતી હૈ, શું પર્યાય મેરા ધ્યાન કરતી હૈ. ત્રિકાળીમાં એવું પરિણામ થતું હશે, બેસવાનું સ્થાન બદલી નાખે, પર્યાય મેરા ધ્યાન કરતી હૈ. તો પર્યાયની ઉપેક્ષા કેટલી, કે ધ્યાન કરો તો કરો, નહીં કરો તો નહીં કરો, જા મને કઈ ફરક એથી પડતો નથી, હું એમને એમ ત્રિકાળ ધ્રુવ રહેવાનો છું.
સમર્પણ અમે બોલ લીધો, હા, દ્રષ્ટિનું સમર્પણ, હા, બોલ આવી ગયો.
હા, એ ગુરુદેવે બીજી રીતે લીધું, કે તને પુણ્ય કર એમ કહેતા તો અમને શરમ આવે છે, પણ તું ધ્યાન કર આત્માનું એમ કહેતા અમને શરમ આવે છે. પરમાગમ ફેરવા દીધું, બસ સેમ વાત છે. સુગાની જે કીધું એ જ વાત છે, કે મને આત્માનું ધ્યાન કરવાનું કહેવાનું શું હોય તને? પોતે જે સ્વરૂપે છે એમાં તમે ધ્યાન કરવાનું કેમ કહેવાનું હોય? તું પોતે જે સ્વરૂપે છો, તો જે સ્વરૂપે છે એમ તને માલુમ પડે તો ધ્યાનમાં જ માલુમ પડશે. એ સ્વરૂપ શામાં મને માલુમ પડશે? કે ધ્યાનમાં. તો પછી કરવા કહેવાનું ક્યાં આવ્યું? એમ એટલે સહજતા, વસ્તુનું સહજ સ્વરૂપ અને વસ્તુના સહજ સ્વરૂપને અનુસરીને સહજ પરિણમન, ત્યાં ઉપદેશ વિરામ પામી જાય છે. આમ કરવું નહીં કરવું વાત રહેતી નથી, ત્યાં ઉપદેશ મૌનપણાને ભજે છે. ઉપદેશની વાણી મૌનપણાને ભજે છે, અને માત્ર સિદ્ધ પરમાત્માને વાણી નથી, કુદરતે ત્યાં વાણી નથી. જુઓ, હરિયંત પરમાત્માને જે વાણી છે એ કુદરતે છે, ઈચ્છા એ નથી. પણ સિદ્ધ પરમાત્માને તો એ કુદરતે નથી, એ શું સિગ્નિફાય કરે છે? કઈક સૂચવે છે કે નહીં? કેમ સિદ્ધ પરમાત્માને વાણી નથી, એ શું સૂચવે છે? એમ સૂચવે છે, વસ્તુનું જે સહજ સ્વરૂપ છે એ અનુસરીને સહજ પરિણમન. બસ સિદ્ધ પરમાત્મા ઠરી ગયા, એ સ્વયં બોધ સ્વરૂપ છે, વાણીની જરૂર નથી. વાણીમાં કૃત્રિમતા આવે છે, સિદ્ધ પરમાત્મા સહજ સ્વભાવે થઈ ગયા, સહજ શુદ્ધાત્મ સ્વરૂપે થઈ ગયા, સહજાત્મ સ્વરૂપે થઈ ગયા. બસ એ વાણી વાણીની જરૂર નથી, જાઓ. એવું છે, પર્યાયમાં હું પણ રાખી સ્વરૂપ દર્શન અને સ્વરૂપ ધ્યાન કરવા પ્રયત્ન કરે, પરંતુ તેમાં સફળતા પ્રાપ્ત, સફળતાની પ્રાપ્તિ થતી નથી. તેથી યથાર્થ વિધિના ક્રમનો વિચાર કરતા, નવો ક્રમ ઉપર આવ્યા, વિધિનો ક્રમ. તેથી યથાર્થ વિધિના ક્રમનો વિચાર કરતા જેને પોતાના મૂળ સ્વરૂપનું ભાવ ભાષણ થાય પોતારૂપે, પોતાના મૂળ સ્વરૂપનું પોતારૂપે ભાવ ભાષણ થાય તેને આશ્રયભૂત મૂળ નિજ શુદ્ધાત્મ પદમાં હું પણ સહજ થાય, કેમ કે પોતાપણે ભાષું એટલે આશ્રયભૂત તત્વ તો એ છે, એમાં હું પણ સહજ થાય, કરવું પડે નહીં પણ સહજ થાય કેમ કે પોતાપણે ભાષું. અને તેમ થતા સહજ ઉત્પન્ન સમ્યક દર્શન, કેવું સહજ ઉત્પન્ન સમ્યક દર્શન, સહજ ઉત્પન્ન સ્વરૂપ લીનતા આદિ પર્યાયનું જ્ઞાન થાય. શું થયું? જ્યાં શુદ્ધાત્મ પદમાં હું પણ થતા જ્ઞાનમાં સમ્યક દર્શન સહજ ઉત્પન્ન થયું એવું જ્ઞાન થાય, અને જ્ઞાનમાં સ્વરૂપ લીનતા સહજ ઉત્પન્ન થઈ એવું પણ જ્ઞાન થાય. એટલે જ્ઞાન ને દર્શન અને ચારિત્ર નું જ્ઞાન થાય એમ કેવું છે કે બે સહજ થઈ રહ્યા. જુઓ, ચિંતા પણ સહજ થાય છે અને સમ્યક દર્શન ની ઉત્પત્તિ પણ સહજ થાય છે. બીજા ગુણો નું ગૌણ પણ સમજી લેવું, આ મુખ્ય ગુણો છે. અકર્તૃત્વ ભાવે જ્ઞાન રહે, જ્ઞાન કરવું પડે નહીં પણ અકર્તૃત્વ ભાવે જ્ઞાન રહે, આ રીતે ઉપદેશાત્મક વચનો અને કાર્યની યથાર્થ વિધિનું અવિરોધ પણ જાણવા યોગ્ય છે. ઉપદેશાત્મક વચનો અને કાર્યની વિધિ બેમાં વિરોધ નથી, વચન થી વિરોધ લાગે પણ બેમાં વિરોધ નથી. ઉપદેશમાં તો પ્રેરણા આપી છે માટે એ શૈલી લીધી છે, બાકી કર્તૃત્વ ભાવ કરાવવા માટે આપી તો કઈ નથી, અવિરોધ પણ છે. અવિરોધ પણ જાણવા યોગ્ય છે. અન્યથા એટલે બીજી રીતે ઉપદેશ શ્રવણ અનુસાર, ઉપદેશ અને શ્રવણ અનુસાર મુમુક્ષુ જીવ અવિધિય પ્રયત્ન કરવા જાય તો પર્યાયનું એકત્વ દ્રઢ થઈ જાય અને દર્શન મો વધે. ત્યારે કહે કે હું પ્રયત્ન કરવા જાઉં છું, દર્શન મો વધે. આમ જાય તો આમ થાય, આમ જાય તો આમ થાય, એક જ જગ્યાએ થી બે ફાટા નીકળે છે, ભૂલ કરે તો ગડબડ થઈ જાય. હું એક વાત લઈએ, સ્પષ્ટીકરણ ઈચ્છે છે સત્સંગની અંદર, શું ઈચ્છા થાય કે ભાઈ સ્પષ્ટીકરણ આપો, જેટલું સ્પષ્ટીકરણ થાય એટલું સારું. એ સ્પષ્ટીકરણથી પછી વિકલ્પે ચડી જવાનું પણ કારણ થાય, અને એ સ્પષ્ટીકરણથી પુરુષાર્થની પ્રેરણા પણ મળે. જો પુરુષાર્થનો પ્રયાસ ચાલે યથાર્થ તો સ્પષ્ટીકરણનો સદુપયોગ થયો, યુટિલાઇઝ થયો. અને વિકલ્પ ચડે તો પાછું નુકસાન થાય. તો સ્પષ્ટીકરણ આપવું કે ન આપવું,
સ્પષ્ટીકરણમાં એવું સ્પષ્ટીકરણ આપે છે,
સ્પષ્ટીકરણ નું આ સ્પષ્ટીકરણ છે. ઝીણું તો કાપવું પડે એવું છે. હું નાયક છું એમ લેવું ઠીક, બહુ સીધી સાદી વાત છે. વિકલ્પ પણ થાય, જ્ઞાનમાં નાયક ભાવ આવે તો હું પણ આવે, બે વાત હાવ જુદી જુદી છે. વિકલ્પ ચડે તો કલ્પના ચડી જાય. દ્વૈત વિચ્છેદમાં આવી જાય, પ્રસંગમાં વધીને યથાર્થ કરે તો અનુભવમાં જાય, તો અનુભવમાં આવે સંસાર છેદ થઈ જાય. આમ ગ્રહિત મિથ્યા થાય દર્શનમાં વધારે, આમ દર્શનમાં નો અભાવ થઈ જાય. બોલો, વાત એક ને એક છે. શાસ્ત્રમાં તો આવે તું એમ લે, તું આત્મા જ્ઞાન સ્વરૂપે આત્મા છું માટે જ્ઞાયક છું એમ લે, પણ વિકલ્પાત્મક પણ એની પરિણમનની વાત છે. એટલા માટે પહેલેથી વિધિ પરિણમન પ્રધાન પાસે છે, વેદના પણ પરિણમન પ્રધાન વિષય છે. એક એક સ્ટેજ બધા પરિણમન પ્રધાન છે, એની તર વિચાર પ્રધાન ને વિકલ્પ પ્રધાનતા આવે, પછી અહીંયાથી નીકળવું બહુ મુશ્કેલ છે. એક વાર એ પ્રધાનતામાં ઘૂસી ગયો વિચાર અને વિકલ્પ પ્રધાનતામાં, એ છોડાવવું મુશ્કેલ પડે, પ્રયોગમાં લાવવું મુશ્કેલ પડે.
જય સનાતન દિગંબર, જય ધર્મ, જય ઓમ.